એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપનું. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે ખરેખર આમ મન પર એક ઊંડી છાપ છોડી જાય છે. હેલેન મેકડોનલ્ડનું એચ ઇઝ ફોર હોક. આમ તો આ સંસ્મરણ છે, પણ એમાં પ્રકૃતિ લેખન છે, જીવનચરિત્રના અંશો છે, બધું એવી રીતે ગૂંથાયેલું છે ને કે બહુ અનોખો અનુભવ બની રહે છે.
બરાબર.
અને લેખિકા હેલેન મેકડોનલ્ડ એ પણ કંઈ સાધારણ વ્યક્તિત્વ નથી. બ્રિટિશ લેખિકા, કવયત્રી, પ્રકૃતિવાદી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધક અને હા, સૌથી અગત્યનું, એક કુશળ બાજપાલક એટલે કે ફાલ્કોનર.
અને આ પુસ્તકનું હાર્દ એની વાર્તા છે ને એ ખરેખર હચમચાવી દેવી તેવી છે. શરૂઆત જ થાય છે એક મોટા આઘાતથી. હેલેનના પિતા, જેમની સાથે એમનો સંબંધ બહુ જ ગાઢ હતો, એમનું અચાનક અવસાન થાય છે. અને આ નુકસાન, આ ખોટ એમને એટલા ભાંગી નાખે છે કે એ એકદમ ઊંડા શોકમાં સરી પડે છે. દુનિયા જાણે રંગ વગરની, અર્થ વગરની લાગે છે. અને આ જે પીડા છે એમાંથી બહાર આવવા માટે હેલેન એક બહુ જ આમ કહીએ તો વિચિત્ર, લગભગ પાગલપન જેવો રસ્તો પકડે છે.
કયો રસ્તો?
એ નક્કી કરે છે કે ગોસહોક, જે પ્રકૃતિના સૌથી ભયાનક જંગલી શિકારી પક્ષીઓમાંથી એક છે અને જેને તાલીમ આપવી બહુ જ મુશ્કેલ ગણાય, એને પાળશે અને તાલીમ આપશે.
ગોસહોક, એટલે શોકમાંથી બહાર આવવા માટે આવું ખતરનાક પક્ષી? આ થોડું અજીબ નથી લાગતું? સામાન્ય રીતે તો માણસ શાંતિ શોધે.
લાગે, બરાબર છે, પણ ગોસહોક ખાલી શિકારી નહીં, એનો સ્વભાવ બહુ જ સ્વતંત્ર અને આમ માણસોથી દૂર રહેવાનો હોય છે. એમને ટ્રેન કરવા એ ફેલ્કનરીમાં સૌથી અઘરું કામ ગણાય છે. એટલે હેલેન એને પસંદ કર્યું ને એ જ બતાવે છે કે એ કંઈ સહેલો રસ્તો નહોતી શોધી રહી. ટીલ કાબૂમાં ન આવે એવી કોઈ શક્તિનો સામનો કરવા માગતી હતી. અને આ આખી પ્રોસેસમાં એ ખાલી બાજને નથી સમજતી, પણ પોતાની અંદર જે છુપાયેલી વૃત્તિઓ છે, જે હિંસકતા છે, શોકની જે ગૂંચવણો છે, એનો પણ સામનો કરે છે.
એટલે જ કદાચ આ પુસ્તક આટલું બધું વખણાયું છે. ખાલી શોકની વાર્તા નથી રહી જતું, એમાં બાજપાલનની આખી પ્રાચીન કળા છે, માણસ અને પ્રકૃતિ વચ્ચેનો પેલો જટિલ, ક્યારેક ડરાવણો સંબંધ છે, અને સાથે સાથે ટીએચ વ્હાઇટ, એક બીજા લેખક, એમના જીવનની વાત પણ વણાયેલી છે.
હા, વ્હાઇટની વાત પણ રસપ્રદ છે. એમણે પણ વર્ષો પહેલાં ગોસહોકને ટ્રેન કરવાનો પ્રયત્ન કરેલો અને એમની વાર્તા હેલેનની વાર્તા સાથે જોડાય છે.
અને આ પુસ્તકની જે મૌલિકતા છે એના કારણે જેને સેમ્યુઅલ જોન્સન પ્રાઇઝ અને કોસ્ટા બુક ઓફ ધ યર જેવા મોટા એવોર્ડ્સ મળ્યા.
બરાબર. અને આનું મહત્વ શું છે એ બતાવે છે કે ગમે તેટલું નુકસાન થયું હોય, ગમે તેટલો અંધકાર હોય, તો પણ જીવન તરફ પાછા ફરવાનો રસ્તો મળી શકે છે. અને ક્યારેક એ રસ્તો આપણે ધાર્યો ન હોય એવો જંગલી, કદાચ થોડો ભયાવહ પણ હોય. એ માનવ વનની તાકાત અને પ્રકૃતિની જે કાચી વાસ્તવિકતા છે એ બંનેને સામે લાવે છે.
તો ચાલો હેલેન મેકડોનાલ્ડના જીવનમાં થોડું ઊંડા ઉતરીએ. એમના શરૂઆતના વર્ષો કેવા હતા? પ્રકૃતિ સાથેનો લગાવ ક્યાંથી આવ્યો?
એમના લોહીમાં જ હતો એમ કહી શકાય. એમના પિતા એલિસ્ડેર મેકડોનાલ્ડ જાણીતા ફોટો જર્નાલિસ્ટ હતા, ખબર છે. એમણે જ હેલનમાં આ કુદરત પ્રત્યેની જિજ્ઞાસા અને આદર કેળવ્યા.
હા, પિતાનો પ્રભાવ મોટો રહ્યો હશે.
ચોક્કસ. પિતાએ જ શીખવ્યું કે દુનિયાને ખાલી જોવી નહીં, પણ એકદમ ધ્યાનથી નિરીક્ષણ કરવું. નાના મનાની વિગત, જીવજંતુઓની વર્તણૂક, એ બધું સમજવું.
અને એવું પણ સાંભળ્યું છે કે નાનપણથી જ એ થોડા અલગ હતા, બીજા બાળકો જેવા નહીં.
હા, એવું કહેવાય છે. મતલબ સામાજિક મેળાવવા કરતાં એમને ખેતરોમાં, જંગલમાં કે પછી પુસ્તકો સાથે વધુ ફાવતું. અને શિકારી પક્ષીઓ તરફનું ખેંચાણ તો નાની ઉંમરથી જ. બાજપાલન વિશે વાંચવું, એના ફોટા જોવા, અને ખાસ તો પેલો ગોસહોક, એ શક્તિશાળી બાજ, એને ટ્રેન કરવાના સપના જોવા, એ બધું નાનપણથી ચાલતું હતું.
આ એક બાજુ પ્રકૃતિ પ્રેમ અને બીજી બાજુ ભણવામાં પણ હોશિયાર. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી, પછી વિજ્ઞાનનો ઇતિહાસ અને તત્વજ્ઞાન, આ બે અલગ દુનિયા જેવું ન લાગે? એક તરફ વિદ્વાન સંશોધક, બીજી તરફ આ જંગલી શોખ.
લાગે તો ખરું, પણ કદાચ એમના વ્યક્તિત્વના આ બે મહત્વના પાસા હતા. એક બૌદ્ધિક જગત અને બીજું આ પ્રકૃતિનું, વૃત્તિઓનું જગત. અને બંને વચ્ચે સતત કંઈક ચાલતું રહેતું હશે.
પણ પછી એમના જીવનમાં પેલું વાવાઝોડું આવ્યું, પિતાનું અચાનક મૃત્યુ.
હા, હાર્ટ એટેકથી. અને આ ઘટના એમના માટે ખાલી દુઃખદ નહોતી, એ તો જાણે આખી દુનિયા ઉથલપાથલ થઈ ગઈ. આધાર જતો રહ્યો, એટલા ઊંઘા શોકમાં સરી પડ્યા કે વાસ્તવિકતાથી જ જાણે સંપર્ક તૂટવા લાગ્યો.
અકલ્પનીય દુઃખ હશે.
બહુ જ. દુનિયા સાવ ખાલી, રંગ વગરની. અને આ જે ભયાનક ખાલીપો હતો એમાંથી બચવા માટે પેલો જૂનો વિચાર જે ક્યાંક દબાયેલો પડ્યો હતો, ગોસહોકને ટ્રેન કરવાનો, એ એકદમ તીવ્ર ઈચ્છા બનીને બહાર આવ્યો.
અને પછી એમણે કરી પણ બતાવ્યું. 800 પાઉન્ડ રોકડા લઈને સ્કોટલેન્ડના કોઈક દૂરના કિનારે ગયા અને એક અજાણ્યા માણસ પાસેથી 10 અઠવાડિયાનો ગોસોક ખરીદી લીધો.
હા, અને નામ રાખ્યું માબેલ. આ જે ક્ષણ હતી, આ નિર્ણય, એ ખરેખર એમના જીવનનો પોઈન્ટ ઓફ નો રિટર્ન હતો. જાણે જાણી જોઈને તર્કની, સમાજની દુનિયા છોડીને પેલી જંગલી વૃત્તિઓની આદિમ દુનિયામાં ઝંપલાવ્યું.
અને એ પછી શું થયું? જીવન કેવું બદલાયું?
સંપૂર્ણપણે. હેલન જાણે માનવીય દુનિયામાંથી ગાયબ જ થઈ ગયા. એમનું ઘર હવે માબેલનું ઘર હતું. ભણવાનું, લખવાનું બધું બાજુ પર. બસ માબેલની જરૂરિયાતો, એને ખવડાવવું, ટ્રેન કરવું, માણસોથી ટેવાયેલું કરવું, આ જ એમનું જીવન બની ગયું.
મિત્રો, કુટુંબ, બધું પાછળ.
હા, બધું જ. જાણે સામાજિક જવાબદારીઓથી દૂર ભાગી ગયા. એમને એમ લાગતું હતું કે શોકમાંથી બચવાનો, પીડામાંથી મુક્ત થવાનો આ એક જ રસ્તો છે, પોતાની માણસાઈ છોડી દેવી અને બાજ બની જવું.
બાજ બની જવું એટલે?
એટલે કે જે ફક્ત વૃત્તિથી જીવે, જેને ભૂતકાળનું દુઃખ નહીં, ભવિષ્યની ચિંતા નહીં, કોઈ યાદ નહીં, કોઈ પછતાવો નહીં, બસ શુદ્ધ પ્રાકૃતિક અસ્તિત્વ.
પણ શું એવું ખરેખર થઈ શકે? શું આ શોકનો ઈલાજ હતો કે પછી કંઈક બીજું?
શરૂઆતમાં કદાચ એમને એમ જ લાગ્યું હશે. તાલીમનો અનુભવ બહુ જ તીવ્ર હતો. એમને શિકારીની જેમ વિચારતા શીખવું પડ્યું. દુનિયાને શિકારીની નજરે જોવી પડી. માબેલ સાથેનો એમનો સંબંધ પ્રેમ કે લાગણીનો નહોતો, પણ શિકારના એક સહિયારા આદિમ ધ્યેય પર ટકેલો હતો. અને જ્યારે માબેલે પહેલો શિકાર કર્યો, એક તેતર, ત્યારે હેલનને જે લાગ્યું એ બહુ જ જટિલ હતું. એક તરફ જીતનો, શક્તિનો એક આદિમ રોમાંચ હતો, પણ બીજી તરફ ક્યાંક ઊંડે ઊંડે એવો અહેસાસ પણ હતો કે આ જીત એમાં કંઈક ખોટું હતું, અનૈતિક હતું.
એટલે એ સમજી રહ્યા હતા કે આ રસ્તો ક્યાંક બીજે લઈ જઈ રહ્યો છે.
હા, એક ક્ષણે કદાચ એમને સમજાયું કે શોક એમને કેવી પ્રાચીન હિંસક વૃત્તિઓ તરફ ધકેલી રહ્યો છે, એવી જગ્યાએ જ્યાં માણસાઈની સીમાઓ ધૂંધળી થવા માંડે છે.
પણ આ સ્થિતિ લાંબી ન ચાલી, ખરું ને? કોઈક મોમેન્ટ આવ્યો જ્યારે એમને ભાન થયું.
બરાબર. મહિનાઓ સુધી આમ માબેલની દુનિયામાં ખોવાયેલા રહ્યા પછી એક દિવસ અચાનક એમની નજર પોતાના પર પડી, કદાચ કોઈ બારીના કાચમાં કે પાણીના પ્રતિબિંબમાં. અને એમણે શું જોયું?
શું?
એક જંગલી, ડરાવણી, અજાણી સ્ત્રી જેની આંખોમાં બાજ જેવી તીવ્રતા હતી, એ પોતાની જાતને જ જોઈને ચોંકી ગઈ. એમને સમજાયું કે પોતે માબેલને કાબૂમાં નથી કરી રહી, પણ માબેલની જંગલીતા એમના પર હાવી થઈ રહી છે, એમની માણસાઈને ખતમ કરી રહી છે.
આ તો બહુ મોટો આઘાત હશે.
હતો જ. અને એમને સમજાયું કે આ ઈલાજ નથી, આ તો એક અલગ પ્રકારનું મૃત્યુ છે, આત્મવિનાશ છે.
અને આ જાગૃતિ પછી શું થયું?
આ જાગૃતિ પછી જ એમને પેલી બૌદ્ધિક જરૂરિયાત લાગી, TH વ્હાઇટ તરફ વળવાની. વ્હાઇટ, જેમણે વર્ષો પહેલા ગોસહોકને ટ્રેન કરવાનો એક નિષ્ફળ અને ક્રૂર પ્રયાસ કર્યો હતો, એમના પુસ્તક ધ ગોસહોકનું એમણે સંશોધન શરૂ કર્યું.
એટલે વ્હાઇટના અનુભવમાં એમને પોતાનું પ્રતિબિંબ દેખાયું?
હા. વ્હાઇટ કેમ નિષ્ફળ ગયા હતા, એમની ક્રૂરતા પાછળ શું હતું, એમની એકલતા, એમનો આત્મતિરસ્કાર, આ બધું સમજવામાં હેલનને પોતાની પરિસ્થિતિ વધારે સ્પષ્ટ દેખાય. એમને ખ્યાલ આવ્યો કે પોતે પણ એ જ ભૂલો કરી રહી હતી.
તો વ્હાઇટના અનુભવમાંથી બોધપાઠ લઈને એમણે રસ્તો બદલ્યો.
બરાબર. આ એમના જીવનનો બીજો મહત્વનો વળાંક હતો. એમણે સમજ્યું કે માણસાઈથી ભાગીને નહીં, પણ એને સ્વીકારીને જ સાજા થવાનું છે. અને પછી શરૂ થયો એમનો ધીમો પણ આશાસ્પદ પુનઃપ્રવેશ પાછો માનવીય દુનિયામાં.
માબેલનું શું થયું?
માબેલને છોડી ન દીધી, પણ ધ્યેય બદલાયો. હવે બાજપાલક અને માણસ બંને તરીકે જીવતા શીખવાનું હતું. મિત્રો સાથે, પરિવાર સાથે ફરીથી જોડાવાનું શરૂ કર્યું. શોકને ભૂંસી નાખવાનો પ્રયાસ છોડી દીધો અને એને પોતાની ઓળખના એક હિસ્સા તરીકે સ્વીકારીને એની સાથે જીવતા શીખ્યા.
અને આ આખી સફરનું પરિણામ એટલે પુસ્તક એચ ઇઝ ફોર હોક.
બરાબર. અને આ પુસ્તકે ખાલી હેલનને જ મદદ ન કરી, એણે તો પ્રકૃતિ લેખનની આખી શૈલીને એક નવી દિશા આપી દીધી, જેને ન્યૂ નેચર રાઇટિંગ કહે છે.
એટલે શું ન્યૂ નેચર રાઇટિંગ?
એટલે એવી લેખન શૈલી જેમાં લેખક પોતાના અંગત અનુભવો, પોતાની સંવેદનાઓ, ભાવનાઓ આ બધું પ્રકૃતિના વર્ણન સાથે ઊંડાણપૂર્વક જોડે. એ ખાલી પ્રકૃતિનું વર્ણન નથી, પણ પ્રકૃતિ સાથેના લેખકના અંગત સંબંધની વાત છે.
અને પુસ્તક ખૂબ સફળ રહ્યું, એવોર્ડ્સ મળ્યા, લોકોએ ખૂબ વખાણ્યું.
હા, કારણ કે એમાં એક સચ્ચાઈ હતી, એક પ્રામાણિકતા હતી જે લોકોને સ્પર્શી ગઈ.
આખી વાત સાંભળીને એમ લાગે છે કે હેલેન મેકડોનાલ્ડનું જીવન અને એમનું લેખન એની પાછળ એક ઊંડું તત્વજ્ઞાન છે. એમના વિચારો, એમના મૂલ્યો વિશે થોડી વાત કરીએ.
ચોક્કસ. એમના કામમાં સતત પેલી વાત દેખાય છે, માણસ અને પ્રાણી, સંસ્કારી અને જંગલી, સંસ્કૃતિ અને પ્રકૃતિ, આ બધા વચ્ચેની જે ધૂંધળી રેખાઓ છે એના પરનું ચિંતન. એ પ્રકૃતિને કોઈ રોમેન્ટિક રીતે નથી જોતા. એમના માટે પ્રકૃતિ, ખાસ કરીને ગોસહોક જેવી, એક ક્રૂર છે. એને નૈતિકતા સાથે લેવા દેવા નથી. એ માણસની ચિંતાઓથી સાવ પર છે. પણ આ જે અલગતા છે, જે અધરનેસ છે, એના પ્રત્યે એમના મનમાં બહુ આદર છે. એ માને છે કે પ્રકૃતિ આપણા માટે નથી, એ એના પોતાના નિયમોથી ચાલે છે.
અને શોકનો સામનો કરવાનો એમનો અભિગમ પણ બદલાયો, જેમ આપણે વાત કરી.
હા, શરૂઆતમાં એમણે બુદ્ધિથી, નિયંત્રણથી શોકને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો. પણ માબેલના અનુભવે શીખવ્યું કે જીવનની અમુક વસ્તુઓ, ખાસ કરીને પ્રકૃતિ અને ઊંડી લાગણીઓ, એના પર કાબૂ મેળવવાનો પ્રયત્ન નકામો છે. એ ભ્રમ છોડી દેવો પડે.
તો પછી શું કરવું
છે? જંગલી અને સંસ્કારી એ બે વિરોધી છેડા નથી. એ તો આપણી અંદર પણ છે અને આપણી આસપાસને જગતમાં પણ છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. એ માને છે કે આપણી અંદર જે બાજ છે, આપણી વૃત્તિઓ, ગુસ્સો, શોક, એને સ્વીકારવો, એને સમજવું, એ જ સંપૂર્ણ માણસ બનવાની પ્રક્રિયાનો ભાગ છે.
આ બધું કરવાની પાછળની પ્રેરણા શું હતી? એક તો પિતાના મૃત્યુનું દુઃખ હતું જ, એમાંથી છટકી જવાની ઈચ્છા.
હા, એ મુખ્ય હતું. માબેલની તાલીમ એટલી બધી ધ્યાન માંગી લેતી હતી કે ક્ષણભર માટે દુઃખ ભૂલી જવાતું. બાજની દુનિયા કેવી? ફક્ત વર્તમાન, કોઈ ભૂતકાળનો ભાર નહીં, ભવિષ્યની ચિંતા નહીં.
પણ ખાલી છટકી જવાનું જ નહોતું ખરું ને?
ના, એનાથી વધુ ઊંડું હતું. એમાં રૂપાંતરણની ઈચ્છા હતી. પોતાના એ દુઃખી, ઘાયલ માનવ સ્વરૂપને છોડી દેવું અને બાજ જેવું બની જવું, એકલું, આત્મનિર્ભર, લાગણીઓના બંધનથી મુક્ત, એવી તીવ્ર ઝંખના હતી.
અને પિતા સાથેનું જોડાણ પણ કદાચ એક કારણ હતું.
બિલકુલ. બાજપાલન એક એવો વિષય હતો જે એમણે અને એમના પિતાએ સાથે મળીને પુસ્તકો દ્વારા, વાતો દ્વારા જાણ્યો હતો. એટલે માબેલને તાલીમ આપવી એ એક રીતે પિતાને યાદ કરવાની, એમની સાથે જોડાવાની એક વિધિ જેવું પણ હતું.
અને છેલ્લે જ્યારે બધું અર્થહીન લાગતું હોય ત્યારે આ બાજપાલનની પ્રથાએ એમને કોઈ હેતુ આપ્યો હશે.
ચોક્કસ. આ એક પ્રાચીન, શિસ્તબદ્ધ, નિયમોવાળી પ્રથા છે. ભલે ક્યારેક ક્રૂર લાગે, પણ એણે એમના અર્થહીન બની ગયેલા જીવનમાં એક ચોક્કસ મજબૂત હેતુ પૂરો પાડ્યો.
અને પ્રતિકૂળતાનો સામનો કરવાની એમની રીત જે બદલાઈ, એના વિશે શું કહી શકાય? શરૂઆતમાં ટાળવાનો પ્રયાસ કર્યો.
હા, શરૂઆતમાં એ જ હતું. પોતાની લાગણીઓનો સામનો કરવાને બદલે એને જાણે બાજની વૃત્તિઓથી બદલી નાખવાનો પ્રયાસ. લોકો પાસેથી દિલાસો લેવાને બદલે એક શિકારી પક્ષીનો સાથ શોધ્યો. પણ પછી સમજાયું કે આ રસ્તો ખોટો છે, એ તો આત્મવિનાશ તરફ લઈ જાય છે.
તો પછી સાચો રસ્તો ક્યારે મળ્યો?
જ્યારે એમણે ભાગવાનું બંધ કર્યું અને પોતાની અંદર જોવાનું શરૂ કર્યું, એકદમ પ્રામાણિકતાથી. શોકના જે સૌથી ખરાબ કાળા પાસા હતા, પોતાની જે ભૂલો હતી, એનો સામનો કર્યો.
અને અહીં એમની પેલી બૌદ્ધિક બાજુ કામે લાગી.
બરાબર. ટીએચ વ્હાઇટના જીવનનું જે વિશ્લેષણ કર્યું, એનાથી એમને પોતાની સફરને પણ જાણે બહારથી એક અંતર રાખીને જોવામાં મદદ મળી. અને પછી એમણે નક્કી કર્યું કે ભૂંસી નથી નાખવું, પણ એકીકૃત કરવું છે.
એટલે કે પીડા અને જંગલીપણાને સ્વીકારી લેવા.
હા, એ જીવનનો ભાગ છે, એને દૂર ન કરી શકાય, પણ એને સમજીને સ્વીકારીને એની સાથે જીવતા શીખી શકાય. સાજા થવું એટલે પહેલાં જેવા હતા એવા થઈ જવું નહીં, પણ એક નવું વ્યક્તિત્વ બનાવવું જેમાં થયેલા ઘાવના નિશાન માટે પણ જગ્યા હોય.
આખી સફર ખરેખર અદ્ભુત છે. જો આપણે ત્રણ સૌથી મહત્વના વળાંકોની વાત કરીએ જેણે એમનું જીવન બદલી નાખ્યું, તો એ કયા હશે?
પહેલો તો દેખીતી રીતે જ પિતાનું મૃત્યુ. એ મૂળભૂત ઘટના જેણે આખી વાર્તા શરૂ કરી, જેણે હેલનની સ્થિર દુનિયાને હચમચાવી નાખી અને એમને આ અસાધારણ રસ્તા પર લાવી મૂક્યા.
બીજો, મારા મતે માબેલની ખરીદી. એ ક્ષણ જ્યારે પેલો વિચાર, પેલી ઈચ્છા એક નક્કર વાસ્તવિકતા બની, રોકડા પૈસા આપીને એ જંગલી પક્ષીની જવાબદારી માથે લેવી એ ખાલી આવેગ નહોતો, એ એક પગલું હતું. તર્કની દુનિયામાંથી વૃત્તિની દુનિયામાં કૂદકો મારવાનો નિર્ણય એ પોઈન્ટ ઓફ નો રિટર્ન.
બરાબર. અને ત્રીજો, સૌથી પરિવર્તનકારી વળાંક કયો ગણાય?
એ પેલી સ્વ ઓળખની ક્ષણ જ્યારે એમણે બારીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એ ભયાનક સત્યનો સામનો કર્યો, કે પોતે જંગલી બની રહ્યા છે, માણસાઈ ગુમાવી રહ્યા છે. આ જે આઘાત હતું, આ જાગૃતિ હતી, એણે એમને રોક્યા
અને ટીએચ વ્હાઇટના અભ્યાસે એમાં મદદ કરી.
ચોક્કસ, વ્હાઇટની નિષ્ફળતા પાછળના કારણો સમજવાથી એમને પોતાની સ્થિતિને સમજવા માટે એક જરૂરી બૌદ્ધિક સ્પષ્ટતા અને ભાવનાત્મક અંતર મળ્યું, અને એના કારણે જ એ સભાનપણે આત્મવિનાશને બદલે સાજા થવાનો માર્ગ પસંદ કરી શક્યા.
હેલન મેકડોનાલ્ડના જીવનમાંથી અને એમના સંઘર્ષમાંથી આપણે શું શીખી શકીએ? આજના સમયમાં પણ એમના અનુભવો કેટલા પ્રસ્તુત છે?
ઘણું બધું શીખી શકીએ છે. પહેલું તો શોક વિશે જ, કે શોખ કોઈ સીધી લીટી નથી, એના કોઈ નિયમો નથી, એ જંગલી છે, અણધાર્યો છે અને દરેક માટે અલગ છે. નુકસાનની વાસ્તવિકતા બહુ ગૂંચવણભરી હોય છે અને એમાંથી બહાર આવવાની કોઈ એક સાચી રીત નથી. હેલનની વાર્તા આપણને સ્વીકારતા શીખવે છે.
અને એ પણ કે મદદ ક્યાંથી મળશે એ કહી ન શકાય.
બરાબર, સાજા થવાનો રસ્તો કોઈ અણધારી જગ્યાથી પણ મળી શકે છે, જેમ કે એક હિંસક બાજ સાથેના સંબંધમાંથી. આ વાત આપણને આપણા શોક, આપણા જુસ્સા, ભલે ગમે તેટલા વિચિત્ર લાગે, એમાં અર્થ શોધવા અને મુક્તિ મેળવવા માટે ખુલ્લા રહેવાનું કહે છે.
પ્રકૃતિ અહીં ભાગી જવાનો રસ્તો નથી, પણ એક અરીસો છે.
બરાબર, જે આપણી સમસ્યાઓ પર, આપણી જાત પર એક નવો પ્રકાશ ફેંકે છે. ક્યારેક પ્રકૃતિની ઉદાસીનતા કે ક્રૂરતા પણ આપણી પોતાની પીડાને એક મોટા સંદર્ભમાં જોવામાં મદદ કરે છે.
અને આપણી અંદરના જે જંગલી તત્વો છે, ગુસ્સો, ડર, શોક, એને દબાવવા કરતાં સમજવા અને સ્વીકારવામાં વધુ શક્તિ છે, એ પણ શીખવા મળે છે.
હા, અને હેલને બાજ પાસેથી જે શીખ્યું, ધીરજ, બારીકાઈથી જોવું, વર્તમાનમાં રહેવું, બીજા જીવની સંવેદના સમજવી, આ બધું માનવ સંબંધોમાં પણ એટલું જ કામનું છે.
કદાચ માબેલને સમજવા માટે જે સંવેદનશીલતા કેળવવી પડી, એ જ એમને પછી માણસો સાથે ફરી જોડાવામાં મદદરૂપ થઈ હશે.
બની શકે. અને છેલ્લે આ આખી વાર્તા માણસની જે સ્થિતિસ્થાપકતા છે, જે રેઝિલિયન્સ છે, એની વાત કરે છે. નુકસાન પછી ફરી ઊભા થવાની, એક નવું સ્વરૂપ ઘડવાની ક્ષમતાની વાત કરે છે. આપણે પહેલા જેવા નથી રહેતા, પણ કદાચ વધુ ઊંડા, વધુ સમજદાર બની શકીએ છીએ.
તો આ ખૂબ જ રસપ્રદ ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ કયા હશે? હેલન મેકડોનાલ્ડના જીવન અને એચ ઇઝ ફોર હોકમાંથી મળતા ત્રણ મુખ્ય પાઠ. પહેલું, એક ભાવનાત્મક સમજ. શોક એ જંગલી અને ખૂબ જ અંગત અનુભવ છે. એને દબાવવાને બદલે એનો આદર કરવો જરૂરી છે. સાજા થવાનો કોઈ એક રસ્તો નથી હોતો. દરેકને પોતાનો સમય અને પોતાની રીત લાગે છે. ક્યારેક એકલતા કે પ્રકૃતિના જંગલીપણામાં ડૂબી જવું એ પણ સાજા થવાની પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે, અને એમાં કંઈ ખોટું નથી.
બીજું, એક બૌદ્ધિક સમજ. સાચી સમજણ ખાલી અનુભવથી કે ખાલી પુસ્તકો વાંચવાથી નથી આવતી, એ બંનેના યોગ્ય મિશ્રણથી આવે છે. જેમ હેલન માટે માબેલ સાથેનો પેલું શારીરિક, ઇન્દ્રિયજન્ય અનુભવ અને ટીએચ વ્હાઇટ પરનું બૌદ્ધિક સંશોધન, આ બંને જરૂરી હતા. એકે ભાવનાત્મક ઊંડાણ આપ્યું, તો બીજાએ સમજણ અને વિશ્લેષણ કરવાની શક્તિ આપી.
અને ત્રીજું, એક સાર્વત્રિક સમજ. સાચો સંબંધ પછી એ માણસ સાથે હોય કે કોઈ બીજા જીવ સાથે, એ સામેવાળાના મૂળભૂત સ્વભાવને બદલવાનો પ્રયાસ કરવાને બદલે એને સ્વીકારવાની અને એનો આદર કરવાની માંગ કરે છે. હેલેને માબેલના બાજપણાનો સ્વીકાર કરવો પડ્યો, એને માન આપવું પડ્યું. આજે ભિન્નતાને સ્વીકારવાનો પાઠ છે એ આપણા બધા જ સંબંધોમાં, પછી એ વ્યક્તિગત હોય, સામાજિક હોય કે પ્રકૃતિ સાથેના હોય, એમાં લાગુ પડે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.